ઓમ શાંતિ. તારીખ 20/1/2023. મુરલીનો સાર છે, મીઠા બાળકો, તમે પીસ એટલે કે શાંતિ સ્થાપન કરવા માટે નિમિત્ત છો, એટલે બહુ જ શાંતિમાં રહેવાનું છે. બુદ્ધિમાં રહે કે અમે બાપના એડોપ્ટેડ અપનાવેલા બાળકો, પરસ્પર ભાઈ બહેન છીએ. પ્રશ્ન છે, પૂરા સરેન્ડર એટલે કે સમર્પિત કોને કહેવાશે, એની નિશાની શું હશે? ઉત્તર છે, પૂરા સરેન્ડર એ જેમની બુદ્ધિમાં રહે કે અમે ઈશ્વરીય મા બાપથી ઉછરી રહ્યા છીએ, અમારી પાલના ઈશ્વરીય મા બાપ દ્વારા થાય છે. બાબા, આ સર્વસ્વ તમારું છે, તમે અમારી પાલના કરો છો. ભલે કોઈ નોકરી વગેરે કરે છે, પરંતુ બુદ્ધિથી સમજે છે કે આ બધું બાબા માટે છે, બાબાને મદદ કરતા રહે છે, એનાથી એટલા મોટા યજ્ઞનો કારોબાર ચાલે છે, બધાની પાલના થાય છે. એવા બાળકો પણ અર્પણ બુદ્ધિ થયા, સાથે સાથે પદ ઊંચું મેળવવા માટે ભણવાનું અને ભણાવવાનું પણ છે. શરીર નિર્વાહ અર્થ કર્મ કરતા બેહદના માતા પિતાને શ્વાસોશ્વાસ યાદ કરવાના છે. ગીત છે, ઓમ નમઃ શિવાય, ઓમ શાંતિ. આ ગીત તો છે ગાયન, હકીકતમાં મહિમા બધી છે જ ઊંચામાં ઊંચા પરમાત્માની, જેમને બાળકો જાણે છે અને બાળકો દ્વારા આખી દુનિયા પણ જાણે છે કે માતા પિતા અમારા એ જ છે. હમણાં તમે માતા પિતાની સાથે કુટુંબમાં બેઠા છો. શ્રી કૃષ્ણને તો માતા પિતા કહી નથી શકાતું, ભલે એમની સાથે રાધા પણ હોય તો પણ એમને માતા પિતા નહીં કહીશું, કારણ કે એ તો પ્રિન્સ પ્રિન્સેસ રાજકુમાર રાજકુમારી છે. શાસ્ત્રોમાં આ ભૂલ છે. હવે આ બેહદના બાપ તમને બધા શાસ્ત્રોનો સાર બતાવે છે, ભલે આ સમયે ફક્ત તમે બાળકો સન્મુખ બેઠા છો. કોઈ બાળકો ભલે દૂર છે, પરંતુ તે પણ સાંભળી રહ્યા છે. તેઓ જાણે છે કે માતા પિતા અમને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવી રહ્યા છે અને સદા સુખી બનાવવાનો રસ્તો અથવા યુક્તિ બતાવી રહ્યા છે. આ હુબહુ જેમ કે ઘર છે, થોડા બાળકો અહીં છે, ઘણા તો બહાર છે. આ છે બ્રહ્માખ વંશાવલી, નવી રચના છે, તે થઈ ગઈ જૂની રચના. બાળકો જાણે છે કે બાબા અમને સદા સુખી બનાવવા આવ્યા છે. લૌકિક મા બાપ પણ બાળકોને મોટા કરી સ્કૂલમાં લઈ જાય છે. અહીં બેહદના બાપ અમને ભણાવી પણ રહ્યા છે, અમારી પાલના પણ કરી રહ્યા છે. આ બાળકોને હવે એક વગર બીજું કોઈ રહ્યું જ નથી. મા બાપ પણ સમજે છે આ અમારા બાળકો છે. લૌકિક કુટુંબ હશે તો 10-15 બાળકો હશે, 2-3 લગ્ન પણ કર્યા હશે. અહીં તો આ બધા બાબાના બાળકો બેઠા છે. જેટલા પણ બાળકો પેદા કરવાના છે તે હમણાં જ બ્રહ્માખ કમળ દ્વારા કરવાના છે, પછી તો બાળકો પેદા કરવાના જ નથી, બધાએ પાછા જવાનું છે. આ એક જ એડોપ્ટેડ માતા નિમિત્ત છે. આ ખૂબ વન્ડરફુલ એટલે કે અદ્ભુત વાત છે. આ તો જરૂર છે, ગરીબનો બાળક સમજશે કે મારા મા બાપ ગરીબ છે, સાહુકારનું બાળક સમજશે કે મારા બાપ સાહુકાર છે, તે તો અનેક મા બાપ છે. આ તો આખા જગતના એક જ માતા પિતા છે. તમે બધા જાણો છો કે અમે એમના મુખથી એડોપ્ટ થયા છીએ. આ અમારા પારલૌકિક મા બાપ છે. આ આવે જ જૂની સૃષ્ટિમાં છે, જ્યારે મનુષ્ય બહુ જ દુઃખી થાય છે. બાળકો જાણે છે કે અમે આ પારલૌકિક માતા પિતાની ગોદ લીધી એટલે કે ખોળો લીધો છે. અમે બધા પરસ્પર ભાઈ બહેન છીએ, બીજો કોઈ અમારો સંબંધ નથી. તો ભાઈ બહેને પરસ્પર ખૂબ જ મીઠા, રોયલ, પીસફુલ એટલે કે શાંત, નોલેજફુલ એટલે કે જ્ઞાની, બ્લિસફુલ એટલે કે આનંદિત બનવું જોઈએ. જ્યારે કે તમે પીસ એટલે કે શાંતિ સ્થાપન કરી રહ્યા છો તો તમારે પણ ખૂબ શાંતિમાં રહેવું જોઈએ. બાળકોને આ તો બુદ્ધિમાં હોવું જોઈએ કે અમે પારલૌકિક બાપના એડોપ્ટેડ બાળકો છીએ, પરમધામથી બાપ આવ્યા છે, તે છે દાદા. આ દાદા મોટા ભાઈ છે જે પૂરા સમર્પિત છે, તેઓ સમજશે અમે ઈશ્વરીય મા બાપથી ઉછરી રહ્યા છીએ. બાબા, આ સર્વસ્વ તમારું છે, તમે અમારી પાલના કરો છો. જે બાળકો અર્પણ થાય છે એમનાથી બધાની પાલના થઈ જાય છે. ભલે કોઈ નોકરી કરે છે તો પણ સમજે છે કે આ સર્વસ્વ બાબા માટે છે, તો બાપને પણ મદદ કરતા રહે છે. નહીં તો યજ્ઞનો કારોબાર કેવી રીતે ચાલે? રાજા રાણીને પણ માતા પિતા કહે છે, પરંતુ તેઓ તો પણ શરીરધારી માતા પિતા થયા. રાજમાતા પણ કહે છે તો રાજપિતા પણ કહે છે. આ પછી છે બેહદના. બાળકો જાણે છે કે અમે માતા પિતાની સાથે બેઠા છીએ. આ પણ બાળકો જાણે છે કે અમે જેટલું ભણીશું અને ભણાવીશું એટલું ઊંચ પદ મેળવશું, સાથે સાથે શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાનું છે. આ દાદા પણ વૃદ્ધ છે. શિવ બાબાને ક્યારે વૃદ્ધ અથવા જુવાન નહીં કહીશું, એ છે જ નિરાકાર. આ પણ તમે જાણો છો કે અમને આત્માઓને નિરાકાર બાપે એડોપ્ટ કર્યા છે, અને પછી સાકારમાં છે આ બ્રહ્મા. અહમ આત્મા કહે છે અમને બાપે પોતાના બનાવ્યા છે. પછી નીચે આવો તો કહેશે અમે ભાઈ બહેનોએ બ્રહ્માને પોતાના બનાવ્યા છે. શિવ બાબા કહે છે તમે બ્રહ્મા દ્વારા મારા બ્રહ્માખ વંશાવલી બન્યા છો. બ્રહ્મા પણ કહે છે કે તમે અમારા બાળકો બન્યા છો. આપ બ્રાહ્મણોની બુદ્ધિમાં શ્વાસોશ્વાસ આ જ ચાલશે કે આ અમારા બાપ છે, એ અમારા દાદા છે. બાપથી વધારે દાદાને યાદ કરે છે. તે મનુષ્ય તો બાપ સાથે ઝઘડો વગેરે કરીને પણ દાદા પાસેથી પ્રોપર્ટી એટલે કે મિલકત લે છે. તમારે પણ કોશિશ કરીને બાપથી પણ વધારે દાદા પાસેથી વારસો લેવાનો છે. બાબા જ્યારે પૂછે છે તો બધા કહે છે કે અમે નારાયણને વરીશું. કોઈ કોઈ નવા આવતા હતા, પવિત્ર નથી રહી શકતા તો તેઓ હાથ નથી ઉઠાવી શકતા. કહી દે છે માયા બહુ જ પ્રબળ છે. તેઓ તો કહી પણ નથી શકતા કે અમે શ્રી નારાયણને અથવા લક્ષ્મીને વરીશું. જુઓ, જ્યારે બાબા સન્મુખ સંભળાવે છે તો કેટલી ખુશીનો પારો ચડે છે. બુદ્ધિને રિફ્રેશ કરાય છે તો નશો ચડે છે. પછી કોઈ કોઈને તે નશો સ્થાયી રહે છે, કોઈ કોઈમાં ઓછો થતો જાય છે. બેહદના બાપને યાદ કરવાના છે, 84 જન્મોને યાદ કરવાના છે, અને ચક્રવર્તી રાજાઈને પણ યાદ કરવાની છે. જે માનવાવાળા નહીં હોય એમને યાદ નહીં રહેશે. બાપદાદા સમજી જાય છે કે બાબા બાબા કહે તો છે, પરંતુ સાચું સાચું યાદ કરતા નથી અને નથી લક્ષ્મીનારાયણને વરવા લાયક. ચલન જ એવી છે. અંતર્યામી બાપ દરેકની બુદ્ધિને સમજે છે. અહીં શાસ્ત્રોની તો કોઈ વાત જ નથી. બાપે આવીને રાજયોગ શીખવાડ્યો છે, જેનું નામ ગીતા રાખ્યું છે. બાકી તો નાના મોટા ધર્મવાળા બધા પોતપોતાના શાસ્ત્ર બનાવી લે છે, પછી તે વાંચતા રહે છે. બાબાએ શાસ્ત્ર નથી વાંચ્યા. કહે છે બાળકો, હું તમને સ્વર્ગનો રસ્તો બતાવવા આવ્યો છું. તમે જેમ અશરીરી આવ્યા હતા તેમ જ તમારે જવાનું છે. દેહ સહિત બધા આ દુઃખોના કર્મબંધનને છોડી દેવાના છે, કારણ કે દેહ પણ દુઃખ આપે છે. બીમારી થશે તો ક્લાસમાં આવી નહીં શકશો, તો આ પણ દેહનું બંધન થઈ ગયું. એમાં બુદ્ધિ બહુ જ સાલીમ એટલે કે મહીન જોઈએ. પહેલાં તો નિશ્ચય જોઈએ કે બરાબર બાબા સ્વર્ગ રચે છે. હમણાં તો છે નર્ક. જ્યારે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ ગયા, તો જરૂર નર્કમાં હતા ને. પરંતુ આ તમે હમણાં સમજો છો, કારણ કે તમારી બુદ્ધિમાં સ્વર્ગ છે. બાબા રોજ નવી નવી રીતે સમજાવે છે તો તમારી બુદ્ધિમાં સારી રીતે બેસે. અમારા બેહદના માતા પિતા છે તો પહેલાં બુદ્ધિ એકદમ ઉપર ચાલી જશે, પછી કહેશે આ સમયે બાબા આબુમાં છે. જેવી રીતે યાત્રા પર જાય છે તો બદ્રીનાથનું મંદિર ઉપર હોય છે, પંડા લઈ જાય છે. બદ્રીનાથ પોતે તો લઈ જવા માટે નથી આવતા, મનુષ્ય પંડા બને છે. અહીં શિવ બાબા સ્વયં આવે છે પરમધામથી, કહે છે હે આત્માઓ, તમારે આ શરીર છોડી શિવપુરી જવાનું છે. જ્યાં જવાનું છે તે નિશાની જરૂર યાદ રહેશે. એ બદ્રીનાથ ચૈતન્યમાં આવીને બાળકોને સાથે લઈ જાય એવું તો નથી થઈ શકતું, એ તો અહીંયાના રહેવાસી છે. આ પરમપિતા પરમાત્મા કહે છે હું પરમધામનો રહેવાસી છું, તમને લેવા માટે આવ્યો છું. શ્રી કૃષ્ણ તો એવું કહી ન શકે. રુદ્ર શિવ બાબા કહે છે આ રુદ્રયજ્ઞ રચાયેલો છે, ગીતામાં પણ રુદ્રની વાત લખાયેલી છે. એ રૂહાની બાપ કહે છે કે મને યાદ કરો. બાપ એવી યુક્તિથી યાત્રા શીખવાડે છે જે જ્યારે વિનાશ થાય તો તમે આત્મા શરીર છોડી સીધા બાપની પાસે ચાલ્યા જશો. પછી તો શુદ્ધ આત્માને શુદ્ધ શરીર જોઈએ, તે ત્યારે થશે જ્યારે નવી સૃષ્ટિ હોય. હમણાં તો સર્વ આત્માઓ મચ્છરો સદૃશ્ય પાછા જશે બાબાની સાથે, એટલે એમને ખેવૈયા પણ કહેવાય છે. આ વિષય સાગરથી પેલે પાર લઈ જાય છે. શ્રી કૃષ્ણને ખેવૈયા નહીં કહી શકાય. બાપ જ આ દુઃખના સંસારથી સુખના સંસારમાં લઈ જાય છે. આ જ ભારત વિષ્ણુપુરી લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું, હમણાં રાવણપુરી છે. રાવણનું ચિત્ર પણ દેખાડવું જોઈએ. ચિત્રોથી ખૂબ જ કામ લેવાનું છે. જેમ આપણો આત્મા છે તેમ બાબાનો આત્મા છે. ફક્ત આપણે પહેલાં અજ્ઞાની હતા, એ જ્ઞાનના સાગર છે. અજ્ઞાની એને કહેવાય છે જે રચયિતા અને રચનાને નથી જાણતા. રચયિતા દ્વારા જે રચયિતા અને રચનાને જાણે છે એમને જ્ઞાની કહેવાય છે. આ જ્ઞાન તમને અહીં મળે છે, સતયુગમાં નથી મળતું. તે લોકો કહે છે પરમાત્મા વિશ્વના માલિક છે, મનુષ્ય એ માલિકને યાદ કરે છે. પરંતુ હકીકતમાં વિશ્વના અથવા સૃષ્ટિના માલિક તો લક્ષ્મીનારાયણ બને છે. નિરાકાર શિવ બાબા તો વિશ્વના માલિક બનતા નથી. તો એમને પૂછવું પડે કે એ માલિક નિરાકાર છે કે સાકાર. નિરાકાર તો સાકાર સૃષ્ટિના માલિક હોઈ ન શકે. એ છે બ્રહ્માંડના માલિક. એ જ આવીને પતિત દુનિયાને પાવન બનાવે છે. સ્વયં પાવન દુનિયાના માલિક નથી બનતા, એના માલિક તો લક્ષ્મીનારાયણ બને છે અને બનાવવાવાળા છે બાપ. આ બહુ જ ગુહ્ય વાતો છે સમજવાની. આપણે આત્મા પણ જ્યારે બ્રહ્મતત્વમાં રહીએ છીએ તો બ્રહ્માંડના માલિક છીએ. જેમ રાજા રાણી કહેશે અમે ભારતના માલિક છીએ, તો પ્રજા પણ કહેશે અમે માલિક છીએ. ત્યાં રહે તો છે ને, તેમ બાપ બ્રહ્માંડના માલિક છે. આપણે પણ માલિક જ થયા. પછી બાબા આવીને નવી મનુષ્ય સૃષ્ટિ રચે છે. કહે છે કે મારે આના પર રાજ્ય નથી કરવું, હું મનુષ્ય નથી બનતો, હું તો આ શરીર પણ લોન લઉં છું. તમને સૃષ્ટિના માલિક બનાવવા રાજયોગ શીખવાડું છું. તમે જેટલો પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ મેળવશો, એમાં ઓછું નહીં કરો. શિક્ષક તો બધાને ભણાવે છે. જો પરીક્ષામાં વધારે પાસ થાય છે તો શિક્ષકનો પણ શો થાય છે. પછી એમને ગવર્મેન્ટથી લિફ્ટ મળે છે. આ પણ એવું છે, જેટલું સારું ભણશો એટલું સારું પદ મળશે. મા બાપ પણ ખુશ થશે. પરીક્ષામાં પાસ થાય છે તો મીઠાઈ વેચે છે. અહીં તો તમે રોજ મીઠાઈ વેચો છો, પછી જ્યારે પરીક્ષામાં પાસ થઈ જાઓ છો તો સોનાના ફૂલની વર્ષા થાય છે. તમારા ઉપર કોઈ આકાશમાંથી ફૂલ નહીં પડે, પરંતુ તમે એકદમ સોનાના મહેલોના માલિક બની જાઓ છો. આ તો કોઈની મહિમા કરવા માટે સોનાના ફૂલ બનાવીને એના પર નાખે છે. જેવી રીતે દરભંગાના રાજા બહુ સાહુકાર હતા, એનો દીકરો વિલાયત ગયો તો પાર્ટી આપી, ખૂબ જ પૈસા ખર્ચ કર્યા. એણે સોનાના ફૂલ બનાવીને વર્ષા કરી હતી, એના પર ખૂબ જ ખર્ચો થઈ ગયો, બહુ જ નામ થયું હતું. કહેતા હતા, જુઓ ભારતવાસી કેવી રીતે પૈસા ઉડાવે છે. તમે તો પોતે જ સોનાના મહેલોમાં જઈને બેસશો તો તમને કેટલો નશો રહેવો જોઈએ. બાપ કહે છે, ફક્ત મને અને ચક્રને યાદ કરો તો તમારો બેડો પાર થઈ જશે. કેટલું સહજ છે. આપ બાળકો છો ચૈતન્ય પરવાના, બાબા છે ચૈતન્ય શમા. તમે કહો છો, હમણાં અમારું રાજ્ય સ્થાપન થવાનું છે, હવે સાચા બાબા આવ્યા છે ભક્તિનું ફળ આપવા. બાબાએ સ્વયં બતાવ્યું છે હું કેવી રીતે આવીને નવા બ્રાહ્મણોની સૃષ્ટિ રચું છું. મારે જરૂર આવવું પડે. આપ બાળકો જાણો છો કે અમે બ્રહ્મા કુમાર અને કુમારીઓ છીએ, શિવ બાબાના પોતરા છીએ. આ ફેમિલી છે વન્ડરફુલ, કેવી રીતે દેવી દેવતા ધર્મની કલમ લાગી રહી છે. ઝાડમાં સ્પષ્ટ છે, નીચે તમે બેઠા છો. તમે બાળકો કેટલા સૌભાગ્યશાળી છો. મોસ્ટ બિલવેડ એટલે કે સૌથી પ્રિય બાપ બેસી સમજાવે છે કે હું આવ્યો છું આપ બાળકોને રાવણની જંજીરો એટલે કે માયાજાળથી છોડાવવા. રાવણે તમને રોગી બનાવી દીધા છે. હવે બાપ કહે છે, મને યાદ કરો, અર્થાત શિવ બાબાને યાદ કરો, એનાથી તમારી જ્યોતિ જાગશે, પછી તમે ઉડવાના લાયક બની જશો. માયાએ બધાની પાંખો તોડી નાખી છે. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર એક, બુદ્ધિને સાલિમ બનાવવા માટે દેહમાં રહેતા દેહના બંધનથી ન્યારા રહેવાનું છે, અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે, બીમારી વગેરેના સમયે પણ બાપની યાદમાં રહેવાનું છે. નંબર બે, પારલૌકિક માતા પિતાના બાળકો બન્યા છો તેથી બહુ જ મીઠા, રોયલ, પીસફુલ, નોલેજફુલ અને બ્લિસફુલ રહેવાનું છે. પીસમાં રહી પીસ સ્થાપન કરવાની છે. વરદાન છે રૂહાનિયતની સાથે રમણીકતામાં આવવાવાળા મર્યાદા પુરુષોત્તમ ભવ. ઘણા બાળકો હસી મજાક ખૂબ જ કરે છે અને એને જ રમણીકતા સમજે છે. આમ તો રમણીકતાનો ગુણ સારો મનાય છે, પરંતુ વ્યક્તિ, સમય, સંગઠન, સ્થાન, વાયુમંડળના પ્રમાણે રમણીકતા સારી લાગે છે. જો આ બધી વાતોમાંથી એક વાત પણ ઠીક નથી તો રમણીકતા પણ વ્યર્થની લાઇનમાં ગણાઈ જશે અને સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર મળશે કે આ હસાવે બહુ જ સારું છે પરંતુ બોલે બહુ છે. એટલે હસી મજાક સારા તે છે જેમાં રૂહાનિયત હોય અને એ આત્માનો ફાયદો હોય, સીમાની અંદર બોલ હોય, ત્યારે કહેવાશે મર્યાદા પુરુષોત્તમ. સ્લોગન છે, સદા સ્વસ્થ રહેવું છે તો આત્મિક શક્તિને વધારો. અચ્છા, ઓમ શાંતિ.